પૂજ્ય બેન શ્રી ચંપાબેનના નિયમ સારના કળશ 237 નો સાર.
પરમાત્મ તત્વ કેવું છે, કયો અધિકાર પૂરો થાય છે? પરમાત્મ તત્વમાં દ્વંદ દ્વંદ નથી, બે પણ નથી. એમ આવ્યું ને, પરમાત્મ તત્વમાં દ્વંદ બે પણ નથી, રાગ દ્વેષ નથી, જે એક સ્વરૂપ જ છે. પરમાત્મ તત્વ અનાદિથી જેમ છે એમ છે. એ પરમાત્મ તત્વ હશે જ, અદરવાઇઝ છે, એ જ મહિમાવાળું છે. એમાં આ બે પણ જે આ બધું દેખાય છે, એ પરમાત્મ તત્વનો સ્વભાવ નથી. એ આ બધા વિકલ્પો દેખાય, અનેક જાતના કશાય વાળા જે વિકલ્પો દેખાય છે, તે વિકલ્પો પરમાત્માનું સ્વરૂપ નથી. હું તો પરમાત્મા સ્વરૂપ છું. એ પરમાત્માની મહિમા આગળ મને કઈ બીજું કઈ રૂચતું જ નથી. એ પરમાત્મ તત્વ સર્વશ્રેષ્ઠ છે. પરમાત્મા તત્વને હું સમ્યક પ્રકારે ભાવના કરું છું, એને જ લક્ષમાં લઉં છું, એના એ રૂપે જ પરિણતિ કરું છું. મને પરમાત્મા તત્વ સિવાય કાંઈ રૂચતું જ નથી. પરમાત્મા તત્વ દ્વંદ્વ વગરનું, જેમાં બે પણ નથી, જેમાં ઈષ્ટ અનિષ્ટ નથી, કોઈ સારું કોઈ નરસું, એવી બુદ્ધિ જે પરમાત્મા તત્વમાં નથી, તે રાગદોષની પરિણતિમાં જ બધું રહેલું છે. પરમાત્મા તત્વમાં તો કાંઈ નથી. જેવા પ્રગટ થયેલા પરમાત્મા છે, તેવો જ હું પરમાત્મા છું. પ્રગટ થયેલા પરમાત્માને આ પરમાત્મા તત્વમાં કાંઈ ફેર નથી. એવા પરમાત્મા તત્વ જે પ્રગટ થયેલા છે, એની મને જે ભાવના ને ભક્તિ, એવી મને મારા પરમાત્મા તત્વ ઉપર ભાવના છે. અને એને જ હું વારંવાર એની જ ભક્તિમાં ડૂબી થાઉં છું, એની જ મહેમા કરું છું વારંવાર. એમાં એ પરમાત્મા તત્વ નિર્દોષ છે. પછી શું, પરમાત્મા તત્વમાં દ્વંદ નથી, નિર્દોષ છે, મળ વગરનું છે, જેમાં કોઈ જાતની મલિનતા નથી. એ રાગ દ્વેષ આદિ મલિનતા કષાયોની કાળીમાં કોઈ જાતનું જેમાં મળ નથી, એવું નિર્દોષ અનંત તત્વ છે. નિર્દોષતાથી ભરેલું છે, જેમાં કોઈ દોષ નથી, પરિપૂર્ણ નિર્દોષ છે. એક સૂક્ષ્મ દોષ પણ જે પરમાત્મા તત્વમાં નથી, કારણ કે એ પોતાનો સ્વભાવ છોડીને જરા પણ બહાર ગયું નથી. પરમાત્મા જરા બહાર ગયું હોય તો પણ એનો એટલો નિર્દોષતામાં ખામી આવે કે જરા બહાર ગયો, પણ એ પરમાત્મા તત્વ પોતાના સ્વભાવ છોડીને બહાર જતું જ નથી. માટે એ પરમાત્મા તત્વ પરિપૂર્ણપણે નિર્દોષ છે, એટલે કે સ્વભાવથી નિર્દોષ છે, દ્રવ્ય સ્વરૂપે નિર્દોષ છે. જે દોષ આવે છે બધી પર્યાયની પરિણતિમાં બધા દોષ, મૂળ સ્વભાવમાં એ દોષ નથી. જેમ સ્વાતિક સ્વભાવે નિર્મળ છે, એ સ્વાતિકમાં મૂળની અંદર કાંઈ દોષ કે એમાં કાલીમાં આવતી નથી. એમાં કંઈ રંગ બેરંગો કે એમાં કંઈ સ્વાતિક બગડી ગયું કે સ્વાતિક ફરી ગયું એવું એના મૂળ સ્વાતિકમાં નથી. તો ઉપર એને લાલાશ પીળાશ કાળું ધોળું બધું કોઈ કે આ સ્વાતિક બદલી ગયું, આ સ્વાતિક સ્વાતિક ના સ્વાતિક તો જુદી જાતનું, પણ સ્વાતિક અંતરમાં જે સ્વાતિક મૂળ સ્વભાવ હોય તે બદલતું જ નથી, એને તો ઉપર ઉપર બધું કરે. એ મારું પરમાત્મા તત્વ મૂળ સ્વભાવે એના મૂળમાં એ બદલતું નથી, એવું ને એવું દે છે. માટે એવું જે નિર્દોષ પરમાત્મા તત્વ છે, જેમાં કોઈ મળ નથી, કોઈ દ્વંદ પણ નથી, પરમાત્મા તત્વને એકને જ કે છે. હું ફરી ફરીને સમ્યક પ્રકારે સંભાવના એને વારંવાર ભાવના કરું છું, એને સમ્યક રીતે ભાવું છું, એને સમ્યક રીતે આદરું છું, એને સમ્યક રીતે પૂજન કરું છું. એ બધું મારા પરમાત્મા તત્વને હું કરું છું સમ્યક પ્રકારે, એને ઓળખીને અસમ્યક રૂપે એને સમ્યક રૂપે કરું છું, એને ઓળખીને કરું છું. એવું નિર્દોષ નિર્મળ સ્વાતિક, સ્વાતિક તો એક દ્રષ્ટાંત છે, એવું નિર્મળ પવિત્ર જે નિર્દોષ પરમાત્મા તત્વ એને હું વારંવાર ભાવના કરું છું, વારંવાર તે રૂપે પરિણતિ કરું છું, વારંવાર એ પરમાત્મા તત્વના હું દર્શન કરું છું, વારંવાર ત્યાં જાઉં છું, બહાર આવી જવાય તો પણ હું અંદર જાઉં છું. આચાર્યદેવ મુનિરાજ કહે છે કે પરમાત્માને હું ફરી ફરી ભાવના કરું, ફરી ફરીને ત્યાં જાઉં છું, ફરી ફરીને એના દર્શન કરું છું, એમાં લીન થાઉં છું, એની નિર્મળતામાં વારંવાર હું પછી ડૂબી જાઉં છું, એમાં લીન થઈ જાઉં છું, ઠરી જાઉં છું. વારંવાર વારંવાર વર્તે પરમાત્મા તત્વ સિવાય મને કાંઈ રૂચતું નથી, મને એક પરમાત્મા તત્વ જ રૂચે છે. ભક્તિનો ઓલો પ્રશ્ન કે સત્પુરુષની ભક્તિ કરી છે કે તો એમાં લીનતા એક ભક્તિ કરી પરમ પુરુષ પ્રત્યે ભક્તિ આવતી લીન થાય છે તો ચિત્ત સ્થિર હતી. પણ મેં કીધું ઓળખા વગરની તમે ભક્તિ કરો ચિત્ત લીન ક્યાંથી લે, આ આત્માને ઓળખો તો ભક્તિમાં ચિત્ત ક્યાંથી લીન થાય. ઓળખા વગરનું ભક્તિ સમજીને ભક્તિ કરવી જોઈએ. આ પરમાત્મા તત્વને સત્પુરુષને ઓળખે એ પોતાને ઓળખે, પોતાને ઓળખે એ સત્પુરુષને ઓળખે છે, એવો સંબંધ છે. ત્યાંથી એને કેવી રીતે લીનતા થાય, ઉપયોગ અંદર જાય તો લીનતા થાય, બહાર રહેલો ઉપયોગ લીનતા કેટલી તો ખરા કરે ઉપયોગ તો અંતરમુંતરમ તે પલટાયા કરે છે, તો પણ એ શું ભાવમાં સ્થિર રહે અમુક પ્રકારે. પણ આત્માને ઓળખા વગર એનું જે ફળ આવવું જોઈએ, ફળ સમજણપૂર્વક ભક્તિ હોય તો એની પાછળ આત્મા ઓળખવાનો રહે છે. જે ગુરુદેવે કીધું છે કે તું અહીંયા જા, તારો આત્મા ભગવાન છે, એ ભગવાનને તું જો તો અંદરથી ભગવાન તને અંદર પ્રગટ થશે. તું એવી લીનતા કર કે અંદર ભગવાન પ્રગટ થાય, એવી લીનતા કર. અહીંયા બહારમાં રહેવાનું નથી કહેતા, અંદર જવાનું કહે છે. ભક્તિ એટલે અંદર જઈને તું પરમાત્મા તત્વમાં લીન થા, પરમાત્મા તત્વમાં એવો લીન થાય, એકાગ્ર થાય કે અહીંયાથી પાછું ના હોય, એવું પરમાત્મા તત્વમાં લીન થવાય છે. બહારમાં એવું લીન તો એક અમુક અમુક પ્રકારે લીન થવાય છે, બહારમાં અંતરમાં પરમાત્મા તત્વમાં એવું લીન થવાય કે બહાર આવું જ ન પડે, એવી લીનતા પરમાત્મા તત્વમાં થાય છે. તો આગળ આગળ ભૂમિકા વધતી જાય, વધારે વધારે લીન પરમાત્મા તત્વમાં થતું જાય, પણ વચ્ચે ભક્તિ આવ્યા વગર રહેતી નથી. જેને પરમાત્મા તત્વને ઓળખે એને શુભ ભાવોમાં ભક્તિ દેવગુરુ શાસ્ત્રની હોય છે. પણ પોતે પોતાના પરમાત્મા તત્વને ઓળખે, અંદરમાં લીન થાય, પરમાત્મા તત્વનું ધ્યેય હોય તો એની સાથે ભક્તિ હોય છે. ધ્યેય પરમાત્મા તત્વનું હોવું જોઈએ, મારો શુદ્ધાત્મા મને કેમ ઓળખાય એવું ધ્યેય હોવું જોઈએ, તો વચ્ચે ભક્તિ બધું હોય છે, તત્વના વિચાર એ બધું સાથે હોય છે, તો એનું ભક્તિને યથાર્થતા આત્મા તરફનું વલણ હોય, આત્માનું ધ્યેય હોય તો ભક્તિ સાધનરૂપ નીવડે છે. એમાં તત્વ વિચાર મુખ્ય છે, તત્વ નિર્ણય મુખ્ય છે. એટલું બધું કીધું ને તો એ તો બધા એમાં માને ને. મુક્તિની સ્પ્રહા વાળો હું છું, મને એક મુક્તિની સ્પ્રહા છે અને ભાવના સુખથી નિષ્પ્રહ છું. ભાવનું સુખ મને મળે કે ન મળે એની મને કાંઈ પ્રયોજન નથી, ભાવના સુખ. પણ મુક્તિની સ્પ્રહા, જો કે હું મુક્ત સ્વરૂપ જ છું, મારો પરમાત્મા તત્વ મુક્ત સ્વરૂપ જ છે, તો પણ મને પર્યાયમાં મુક્તિ પ્રગટ થઈ નથી, પૂર્ણ મુક્તિ નથી પ્રગટ. એટલે મુક્તિની મને સ્પ્રહા છે. પર્યાયમાં પણ દ્રવ્ય તો મુક્ત સ્વરૂપ છે, પણ દ્રવ્યને પર્યાય બેમાં મુક્તિની મને ભાવના છે, માટે મને મુક્તિની સ્પ્રહા રહે છે. પણ મને આ ભાવના સુખથી હું તો નિષ્ક્રહ છું. આ ફોન બંધાય એનાથી દેવલોક મળે, ઊંચી પદવીઓ મળે, રાજ મળે, એ બધાથી હું નિષ્પ્રહ છું. એની મારી કાંઈ જરૂર નથી. ન મળે તોય ઠીક, ને મળે તોય ઠીક છે, ન મળે તો ઠીક છે, એની મને બિલકુલ રાહ નથી. મને મુક્તિનું સુખ, મારા સ્વભાવ સુખની પ્રાપ્તિ થાય એની મને સ્પ્રહા, એટલે એની મને ભાવના રહી છે. એક વાર દ્રવ્ય પર દ્રષ્ટિ હોય ને એમ કે છે ભવ મોક્ષ એ પણ શુદ્ધ વર્તવી સમજાવે. બંધ ને મોક્ષ, આત્મા બંધ નથી મોક્ષ નથી, દ્રવ્ય દ્રષ્ટિ એમાં એ કઈ આવતી નથી. એકવાર એમ આવે છે કે બંધ ને મોક્ષ બે પર્યાયની અપેક્ષા છે, દ્રવ્યની અપેક્ષામાં નથી. ભાવથી મોક્ષ હોય ન હો આત્માની દ્રવ્ય ઉપર દ્રષ્ટિ છે. દ્રવ્ય દ્રષ્ટિની સાથે મુક્તિની ભાવના સાધનાની પર્યાયમાં મુક્તિની ભાવના એવા વગર રહેતી નથી. માટે મુક્તિની સ્પ્રહાવાળા એવા મને મારે વિતરાગ થવું હોય તો આ ક્ષણે મને વિતરાગતાની એવી ભાવના છે કે આ ક્ષણે વિતરાગ થવાતું હોય તો મર્યા કાંઈ જોતું નથી. એટલી બધી મને વિતરાગપણાની ભાવના એટલે વિતરાગતાની સ્પ્રહા છે. ભાવનાને સ્પ્રહાના અર્થમાં લીધું છે. મને આ ક્ષણે વિતરાગ થવાતું હોય તો મારે આ કાંઈ જોતું નથી. ઓલા ભાવના સુખની મને કાંઈ પ્રયોજન નથી. ભાવ ભાવના સુખ પ્રત્યે એ મનુષ્યને દેહને પદવીઓને પુણના ફળોનો મારે કાંઈ કામ નથી. એ સુભાવોમાં જે પુણના ફળ બંધા પુન બંધાણ એના ફળની મને બિલકુલ ઈચ્છા નથી. ઓલા પહેલા પ્રય એમ લીધું છે ને ત્યાર પછી ભાવના સુખમાં મને કે જે હું ભાવના સુખથી નિષ્ફળ છું તો આ લોકમાં પહેલા પદાર્થ સમૂહ લીધા છે ને સમૂહથી મારે શું પ્રયોજન. પહેલા એટલે આપણે ઓલા કહે છે ઓલા પદાર્થથી મારે શું પ્રયોજન, પહેલા પદાર્થથી મારે શું પ્રયોજન, અન્ય પદાર્થથી મારે શું પ્રયોજન. આ બધા અન્ય પદાર્થો છે. અન્ય પદાર્થ જે પૂર્ણના ફળ આવે એની સાથે મારે શું પ્રયોજન છે. બારમાં ધનના ઢગલા મન મળે ને મોટા મેલ મળે ને ગુરુદેવ કહેતા હતા મોટા હજીરા મળે ને આ મળે ને શરીર સારું મળે ને એ બધા સાથે મારે શું પ્રયોજન છે. અન્ય પદાર્થો સાથે એનાથી મારે શું, મારા આત્મામાં શું વૃદ્ધિ છે અને એ ન હોય તો શું હાનિ છે. એ ન મળે તો મારા આત્માની હાનિ નથી અને એ મળે તો મારા આત્માની વૃદ્ધિ નથી. એવા અન્ય પદાર્થો સાથે મારે કાંઈ પ્રયોજન નથી. ઓલા માણસ એને કરે હું નિર્ધન હોઉં તોય મને એ પ્રભુ તમારા પાદ પંકજની ભક્તિ છે. મારે મારી બીજું કાંઈ નથી. જીન જીન જીનેશ્વર વગરનો જૈન ધર્મ વગરનો આ જીવન એ નિર્ધન હોઉં પણ જૈન ધર્મ મારે હોય તો મારું જીવન સફળ છે. જીનેશ્વર ભગવાન મને મળે તો મારું જીવન સફળ છે. પણ ધનવાન હોઉં ને જો મને જૈન ધર્મ ન હોય તો મારે એવા ધનને મારે શું કરવું છે. મારે એ જીનેશ્વર ભગવાન હોય, જીનેશ્વરની ભક્તિ હોય, જૈન ધર્મ હોય, રત્નત્રય ધર્મ હોય તો મારે બસ સુખ જીવન સફળ. મારે ધન સાથે કાંઈ પ્રયોજન નથી. એવા અન્ય પદાર્થ સાથે મારે શું પ્રયોજન છે. એની એ તો મારે કાંઈ જોતું નથી. રાજનું મારે શું કામ છે, ધનનું શું કામ છે, કુટુંબને બધા મોટા મોટા આબરૂ ને બધા પ્રશંસા એની સાથે મારે કાંઈ પ્રયોજન નથી. એક પરમાત્મા તત્વનું મારું પ્રયોજન છે, બીજું કાંઈ મારે પ્રયોજન નથી. ગમે ત્યાં હોઉં તો પ્રભુ તમારા પાદ પંકજની ભક્તિ મને હોય બસ એ તો મને મારું જીવન સફળ છે. બાકી બીજું કાંઈ મારે કાંઈ જોતું નથી. એ બહારના બધા ઢગલાઓ મળે એનાથી મારે કાંઈ પ્રયોજન નથી. પેલા અન્ય પદાર્થો થી મારે શું પ્રયોજન છે, એની સાથે મારે કાંઈ પ્રયોજન નથી. ભગવાન મારે કોઈ સાથે પ્રયોજન ન રહે, મારે એક તમારા સિવાય મારે બીજા કોઈની સાથે પ્રયોજન ન રહે એવું હું માગું છું. મારે કોઈનું મારે કાંઈ નથી જોતું. એક મને મારો પરમાત્મા ને એક ભગવાન તમે તમારે સાથે પ્રયોજન છે, બીજું કાંઈ મારે પ્રયોજન નથી. ફરતા કોઈ પદાર્થની પડી નથી. આ લેવા જાય તો મળે તો ભલે, ન મળે તો ભલે. વિકલ્પ એવો કાંઈ આરનું પણ તેને પડી નથી. શરીરની પડી નથી. ચાટ પડે કે તડકા પડે કે જે પડે એને શરીર શરીરની એ પડી નથી, બહારની પડી નથી, પાણીની પડી નથી, કાંઈ નથી. એકલા જંગલમાં ફરતા હોય છે, આત્માનું ધ્યાન કરતા હોય છે, શાસ્ત્રનો વિચાર કરતા હોય છે, આત્મા ભગવાનની સાથે વાતો કરતા હોય છે. બીજા કોઈ સાથે વાતો કરવાની જરૂર નથી, આત્મા ભગવાન સાથે ફરતા હોય છે. કોઈક વાર વિચાર આવે તો આહારમાં લેવા દેવા ગામમાં આવે, કોઈ વાર વિચાર આવે ભગવાનના મંદિરે દર્શન કરવા જાય, બાકી જંગલમાં ફરતા કોઈ સાથે બોલવાનું એને પ્રયોજન કાંઈ નથી. આત્મા સાથે, આત્માના દ્રવ્યને પર્યાય સાથે ફરતા હોય છે. એકલા મુનિરાજને કેમ ગમતું હશે? કોઈ સાથે બોલવાનું નથી. ઉપર કોઈ મુનિરાજ આવે તો, કોઈ આવે તો વળી પ્રશ્ન ચર્ચા કરે, તો થોડાક આવે તો ઉપદેશ દે, બાકી કાંઈ ઉપદેશ નહીં પડ્યું નથી ને ચર્ચા નહીં પડી નથી. કારણ કાંઈ વિચારવું આવે તો વળી શાસ્ત્ર લખવાનું, જંગલમાંથી તાડપત્રો મળી જાય, કોઈ આગળ માગવાનું જાય કાગળ કે કાંઈ, તાડપત્ર જંગલમાંથી મળી જાય, કલમે ક્યાંક ક્યાંથી ત્યાંથી મળી જાય ને લખે. કોઈ પરિગ્રહ નહીં, કોઈ શ્રાવક સાથે કાંઈ માગવાનું નહીં. લખવું હોય તો જંગલમાંથી મળી જાય તાડપત્ર, તાડપત્ર ઉપર લખે, કેવી રીતે લખતા હશે આવશે કાણા પાડીને, કેવી જાતની કલમ બનાવતા હશે. ગામમાં આવવાનો વિકલ્પ આવે, ગામમાં આવે શ્રાવકો કે ઉપદેશ આપે, એમને ઉપદેશનો યોગ હોય તો, આચાર્ય હોય તો ઉપદેશ આપે, પણ એવો ઉપદેશનો પ્રતિબંધ નહીં, દેવો જેવું નહીં. ઉપદેશ આવવાનો વિકલ્પ આવે ને ગામમાં આવે ને શ્રાવકો વિનંતી કરે તો ઉપદેશ આપે, ઉપદેશ આપે ને જંગલમાં વહી જાય. પછી એ જંગલમાં રહેવો નિયમ નહીં, ને રે હોય તો રે થોડો થોડો ટાઈમ, તો શ્રાવકોને ખબર પડે કાંઈ આચાર્ય વિચરે છે જંગલમાં, તો વળી ઉપદેશનું વિનંતી આવે છે ને શાસ્ત્રમાં, મુનિરાજ પધાર્યા છે ગામમાં આલો બધા, પછી મુનિરાજ પાછું જાય છે. આવો ઉપસર્ગ છે, મંદિરમાં બેઠા આવી ગામમાં ઉપદેશ આપી દે, શાસ્ત્રાર્થ કરે. આ ગામ આટલું રહેવું જ જોઈએ ને, તો ઉપદેશ દેવો જ જોઈએ. ઈચ્છા થાય, ઈચ્છા થાય તો એ જાય, પ્રતિબંધ નહીં. એની ભાવના હોય રહેવાની થોડી, નહીં ગિરનાર ગયા હતા તો અહીંયા જાત્રા દુર્ગન થાય તો એક બે મુનિરાજ હતા. હવારમાં આપણે ઉઠીને ધર્મશાળાની બહાર જઈને તો ઓટલા ઉપર બેઠા હોય, એમ વેશ ધારણ કરે મુનિરાજ, આ દિગંબર બહારથી બેઠા હોય ત્યારે આમ તો એવી ભાવના હોય કે આ કાંઈ અને બહારની ઉપાધિ છે, ઓટલા ઉપર બેઠા છે અત્યારમાં કોરમાં. અહીંયા બધા શ્રાવકો ને આ બધા કેટલી ઉપાધિ હોય છે, આ બધું દાતા ને પાણી બેઠા છે, બેઠા હોય પછી વિચાર આવે તો હવે હાલતા થાય એટલે ગિરનાર ચડવા માટે નિવૃત્તિ બહાર એ તો બધું મારથી વેશ લીધેલો હોય છે. જીવન બધું એવું અદંત ધોવન આદિ કરમ, અસ્નાન અદંત ધોવન, કોઈ જાતિ કાંઈ વિકલ્પ જ નહીં. શરીર આવ કુદરત ઉપર છોડી દીધું, અંદર આત્મા પછી જેમ ઠીક લાગે. પાછા ભાવલિંગી મુનિ ને તો શું વાત, તો છઠ્ઠે શક્તિ નિશાન જોડતા હોય છે, તો એને નિંદ્રાય ક્યાં હોય છે? છઠ્ઠે શક્તિ નિશાન જોડતા હોય છે, પણ બાય નિવૃત્તિ થાય જુદી લાગે છે. આ તો બહાર છે.
Thank you.